તારીખ 2/3/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 328 અને 329 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 252.
પરમાત્મા છે, છતાં મુનિરાજને અહીંયા સર્વગુણ સંપન્ન કયા છે. ખરેખર તો મુનિરાજમાં સિદ્ધ ભગવાનના દર્શન કરે છે. આવતીકાલે જે સિદ્ધ થવાના છે એના દર્શન આજે કરે છે. આ લાભનું કારણ છે. છેલ્લે પ્રવચન સારનો આધાર લીધો હતો. પ્રવચન સારની છેલ્લી 5 ગાથામાં ભાવલી મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું. મોક્ષ તત્વ એટલે સિદ્ધ પદ. સિદ્ધ અત્યારે નહીં હોવા છતાં બહુ નજીકના ભવિષ્યમાં સિદ્ધ થનારા છે, અને બહુ નજીકના ભવિષ્યમાં અલ્પકાળમાં જ સિદ્ધ થશે એના બધા અણસાર અત્યારે છે એ જોઈને એમને અત્યારે જ સિદ્ધ કહેવામાં આવે છે. આ તો સર્વગુણ સંપન્ન છે એમ જોનારને લાભ છે, પ્રયોજન સાથે સંબંધ છે એનો, એટલે ત્યાં એ વાત કરી છે. અમૃતચંદ્ર આચાર્યદેવને કર્ણાનુયોગની ગુણસ્થાનની ખબર નથી એમ નથી કે આ મુનિરાજ 6-7માં છે અને હું એને મોક્ષ તત્વ કેમ કહું. મોક્ષ તત્વ તો 14માં ગુણસ્થાને, 13મી ગુણસ્થાને કહું કે સિદ્ધ દશાને કહું. પણ એમ કહેવા પાછળ પારમાર્થિક લાભ છે એમ જોઈને આજે નથી થયા છતાં એને એમ કહેવામાં આવે છે. ભાવમાં તો સ્થાપના કરી દીએ છે. વાહ, એમ આપણે ગુરુદેવની શ્રી કીર્તિ ભગવાન તરીકે સ્થાપના કરી, તો એ તો દ્રવ્ય સ્થાપના કરી. પણ દ્રવ્ય સ્થાપના ન પણ કદાચ થાય એવા સંજોગો હોય તો ન થાય, તો પણ ભાવે સ્થાપના કરનારને તો લાભ જ છે. કેવી રીતે રોકાય? મારા ભાવને, તમારા ભાવને, કોઈના ભાવને કોઈ કેવી રીતે રોકે? અહીંયા તો કોઈની પણ ચાલતી પારમાર્થિક લાભ એટલે શું એનો આ પ્રશ્ન. પરમાર્થના પ્રકરણમાં જે આત્મભાવને, સ્વભાવભાવને આવિર્ભાવ કરવાની જે વિધિ છે, કાર્ય પદ્ધતિ છે, એમાં અવ્યક્તને વ્યક્તપણે ભાવવાની પદ્ધતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ અવ્યક્ત સ્વરૂપે છે, સામાન્ય સ્વરૂપે છે, એને વ્યક્તપણે ભાવવામાં આવતા તે વ્યક્ત થઈ જાય છે. વ્યક્તપણે એની શ્રદ્ધા કરવામાં આવતા એ વ્યક્ત થઈ જાય છે. એવી સર્વત્ર પરિસ્થિતિ છે. આત્મરસ ઉપજવાની એ પરિસ્થિતિ છે, બીજે પણ એ જ પરિસ્થિતિ છે. આમ વેપારી વેપાર કરે છે, એની માહિતી આટલું પડતર થયું, આ ભાવનું પડતર થાય, આ ભાવનું વેચાણ થાય વગર મહેનતે સામેથી લોકો લઈ જાય, કેટલો વેપાર કરાય પછી? જો પડતર કરતા ઊંચા ભાવે માલ ખપતો હોય વગર મહેનતે વેચવા જવું ન પડે, હિસાબ કરીને લઈ જાય તો મને પહેલા આપજો, કેટલો વેપાર કરે વાણિયો, એની શક્તિ બાર નો વેપાર કરે, ગજા બાર નો વ્યાજે નાણા લાવીને કરે વેપાર, કરે કે નથી? કરે છે કે નથી કરતા? નફો ભાળે તો દેવું કરીને વેપાર કરે કે લાભ નો રસ છે એમાં, લાભ દેખાણો એનો રસ ઉપજો, હજી લાભ થયો નથી, દેખાણો છે, કેવા છે? આવી ગયા પૈસા નફાના ઘરમાં? નફો થશે તો શું શું કરીશ એ વિચારવાની જરૂર નથી, અત્યારે તો વેપારની અંદર લાગી જાય છે. એમ ભવિષ્ય શું છે એ અવ્યક્ત ને વ્યક્તપણે ભાવવાનો વિષય છે. મુનિરાજમાં પણ સિદ્ધના દર્શન કરે છે અને સમૂહ દ્રષ્ટિને પણ એ દર્શન કરવામાં આવે છે. એટલે તો એમ કે છે કે દેવગુરુ શાસ્ત્ર સમૂહ દ્રષ્ટિમાં સમાય છે. અત્યારે એવો કાળ છે, બહારમાં દેવગુરુ છે નહીં, શાસ્ત્રનો ઉકેલ તો કોઈની પાસે મિથ્યા દ્રષ્ટિ પાસે છે નહીં. દેવગુરુને શાસ્ત્ર એક જગ્યાએ જોતા હોય તો ક્યાં મેળવવા? પ્રગટ પુરુષ શ્રીમદજી એ વિશે કહ્યું છે. સત્પુરુષો
બધું
સમજાય છે. એનો વાસ્તવિકતાનો જ્ઞાન થવું જોઈએ. એમ કે આ પેટીમાં બોમ્બ મૂકી દીધો છે, કાંટાગુરના એરપોર્ટ ઉપર ટ્રાય કરી હતી, ખૂટે ખૂટી એમાં બોમ્બ મુકાઈ ગયો છે. એરપોર્ટની અંદર ક્યાંક કોઈ જગ્યાએ બોમ્બ મૂકી ગયા છે, આખું સ્ટેશન ખાલી કરો, એરોડ્રોમ ખાલી કરી દીધો. ફટાફટ 5 મિનિટમાં શિસ્ત પાલન કરવા કર્મચારી જરૂર નહીં, 5 મિનિટમાં આખો એરોડ્રોમ ખાલી, બધા કર્મચારીઓ બધા ઓફિસરો બધા પેસેન્જરો ફટાફટ નિર્ણય થઈ ગયો. આ કેવી રીતે પ્રેક્ટિકલ થયા તમને ખબર નથી? કેનારને ખબર નથી ક્યાં બોમ્બ મૂક્યો છે, તમને ખબર નથી ક્યાં બોમ્બ મૂક્યો છે, ખાલી એક જાહેરાત આવી માઇક ઉપર લાઉડસ્પીકરથી, એરોડ્રામ ખાલી કરો, કોઈ બોમ્બ મૂકી ગયો છે, આખો એરોડ્રામ ઉડાડી દેવાનો, એની અંદર કાવતરું છે એમથી, માટે એરોડ્રામ ખાલી કરી દો. પૂછવા જાય ને ખાતરી કરવા જાય છે કે કોણે જાહેરાત કરી, સાચી છે કે નહીં, ખોટી છે કે નહીં. હું જોઉં તો કહું, નહીં તો ન માનું, નજરે ભાડું તો માનું, નહીં તર ન માનું, કાંઈ કરવાનું કાંઈ છે? પૂછડીએ કેવા ભાગે છે એ પરિસ્થિતિ જે પ્રતીતની છે એની અંદર એક શું છે, પ્રતીત પડે છે, જાણવા મળે છે કે બોમ્બ મૂક્યો છે, એની સાથે એને વિશ્વાસ આવે છે. અહીંયા એને જો વિશ્વાસ આવે એટલે દીપચંદજી એ શબ્દ વાપર્યો છે કે અવ્યક્તની વ્યક્તપણે શ્રદ્ધા કરતા તે વ્યક્ત થઈ જાય છે, પ્રતીત શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં અવ્યક્તની વ્યક્તપણે શ્રદ્ધા કરતા તે વ્યક્ત થઈ જાય છે. અવ્યક્ત એવો શુદ્ધાત્મા જે બોમ્બની અંદર શક્તિ ગણે છે, એક દડા જેટલો આકારનો પદાર્થ આખા મકાનને ઉડાડી મૂકે, ફૂરચે ફૂરચા બોલાવી દે, એમ આની અંદર આ પણ એક અસાધારણ અનંત શક્તિવંત, બોમ્બ કરતા અનંત શક્તિવંત પદાર્થ છે આત્મા. એને વ્યક્તપણે શ્રદ્ધા થતા એનું જેવું સ્વરૂપ છે એવું અવસ્થાની અંદર વ્યક્ત થવા લાગે છે. અવ્યક્તને વ્યક્તપણે શ્રદ્ધા કરવાના આ બધા પ્રયોગો છે મુનિ ભગવાનમાં સર્વગુણ સંપન્નતા સિદ્ધ પદ જેવું હાલતા ચાલતા એને સિદ્ધ કહેવા ગુરુદેવ કહેતા હતા ને મુનિરાજ જો એટલે હાલતા ચાલતા સિદ્ધ સિદ્ધ કોઈ દિવસ હાલતા ચાલતા નથી સંશ્રેણી જ્યાંથી નિર્માણ થાય છે હરિયન દશાનું એક સમયમાં સિદ્ધ થઈ જાય છે પછી ત્યાં ને ત્યાં સદાકાળ સાદી અનંતકાળ એક જ જગ્યાએ રહે છે એક ઈચ હલતા ચલતા નથી અને અહીંયા મનુષ્ય લોકમાં કે ત્રણેય ભુવનમાં એના દર્શન શક્ય નથી સિદ્ધાલયમાં જવાતું નથી અને નીચે એના દર્શન શક્ય નથી તો કે છે એના દર્શન થાય એવું પણ છે મુનિરાજને જુઓ તો એમાં હાલતા ચાલતા સિદ્ધના દર્શન થશે ઓલા તો સ્થિર છે આ તમને હાલતા ચાલતા સિદ્ધના દર્શન થશે સ્થિર હોય તો સ્ટેચ્યુ છે કે જીવંત છે એ ખબર ન પડે પણ હાલતા ચાલતા હોય તો પૂછવા જવું પડે નહીં સીધી વાત છે વ્યક્ત કેવો હોય અવ્યક્ત છે એ વ્યક્ત કેવો હોય એમ એની અવ્યક્તતામાં એની વ્યક્તતાને જોવી જેમ નફો થયો નથી છતાં નફાને જોવે છે કે નથી જોયો કેવી રીતે જોવે છે પ્રેક્ટિકલી નફો થયો નથી હજી તો વિચાર કર્યો છે હજી માલ ખરીદ્યો નથી માલ વેચ્યો નથી કાંઈ કામ થયું નથી એક સાફ પૂરતા મૂક્યો કે અહીંયા આ ભાવ આપણે ત્યાં આ ભાવ આ બે વચ્ચેનો આ તફાવત ખરેખર બાદ કરતા બહુ સારો નફો રહે છે ઘણો સારો નફો રહે છે પ્રમાણમાં નફો રહેવો જોઈએ એના કરતાં બે ત્રણ ગણો નફો રહેતો હોય જાયલો રે કાંઈ થયા વગર રસ ક્યાંથી ઉપડ્યો એને એ બધો ધાવ ધામમાં કરે છે કે નહીં ક્યાંથી રસ ઉપડ્યો એને એને ભવિષ્યનું અત્યારે દેખાય છે કાલની વાત એને આજે દેખાય છે એને જેમ રસ ઉપજવાનું કારણ છે એમ અહીંયા પણ આવતીકાલે જે સિદ્ધ થવાના છે સર્વગુણ સંપન્ન થવાના છે એને આજે નજર સામે સર્વગુણ સંપન્નપણે જોવે છે તો એને રસ ઉપજે છે સર્વગુણ સંપન્ન એવો નિજ પરમેશ્વર છે એનો રસ એને ભળે છે એને પારમાર્થિક લાભનો કારણ છે એમ જ છે આખો દિવસ કાલની ચિંતા કરે છે આજની રોટલી તો છે જ એની પાસે કાલની રોટલીની જ ચિંતા કરે છે શું કરે છે ત્યાં ક્યાંથી ચિંતા કરવાનો રસ ક્યાંથી લાવે છે લાવવો પડતો નથી જરૂરિયાત દેખાય ત્યાં રસ લાવવો પડતો નથી શબ્દો તો બહુ સાદા છે સર્વગુણ સંપન્ન કહી શકાય મુનિરાજને સર્વગુણ સંપન્ન કહીએ પ્રશંસા કરતા ગુણ પ્રશંસા કરતા આટલી વાત મૂકી દીધી એની અંદર આટલું બધું ભણેરાની જેટલું ઊંડાણ છે ઊંડો ઉતરે તો આમાં તો પારમાર્થિક લાભ રહેલો છે અને પોતાના સ્વભાવ ભાવને આવિર્ભાવ કરવાની વિધિ રહેલી છે મુનિરાજ વારંવાર પણે નિર્વિકલ્પણે ચૈતન્ય નગરમાં પ્રવેશી અદ્ભુત વૃદ્ધિને અનુભવે છે વારંવાર ક્ષણે ને પડે નિર્વિકલ્પ ઉપયોગમાં આવીને નિર્વિકલ્પણે પરિણતિ તો નિર્વિકલ્પ જ હોય છે સર્વગુણ સ્થાને પણ શુદ્ધોપયોગ પણ નિર્વિકલ્પ થઈને ચૈતન્ય નગરમાં પ્રવેશે છે ચૈતન્ય પિંડ છે એને નગરને યોગમાં આપે છે એમ નગરમાં અનેક માણસો વસે છે એમ અહીંયા અનેક રિદ્ધિ સિદ્ધિથી ભરેલો આત્મ પદાર્થ છે એમાં પ્રવેશ કરે છે, શુદ્ધોપયોગથી એમાં ઊંડા ઉતરી જાય છે, પ્રવેશ કરે છે અને પોતાની ચૈતન્યની અદભુતથી અદભુત રૂપિને ભોગવે છે, અનુભવ કરે છે. એમાં એ મસ્ત રહે છે, એટલા બધા મસ્ત રહે છે કે દેહનું ભાન પણ ભૂલી જાય છે. પાડોશમાં શરીર છે એનું ભાન ભૂલી જાય છે. આહાર પાણીનો વિકલ્પ ઉઠે ને પાછો શાંત થઈ જાય, ઠરી જાય. કોઈ વાર તો મુનિઓને એવું બને કે આહારનો વિકલ્પ ઉઠે, વળી પાછી અંદરથી મસ્તી ચડે, આનંદનો આહાર લેતા લેતા લેતા, જેમ વેપારીને વેપાર કરતા કરતા રસ ચડે ને ભૂખ મરી જાય કે હવે આપણે હાજે ખાશું, હવે ચાર તો વાગી ગયા, સાડા ચાર તો થઈ ગયા છે, તો 12 વાગ્યાનું ખાણું 4 વાગ્યા સુધી સાંભળ્યું નહીં, હવે હાજે 6 વાગે પેલા તો ઈચ્છા થઈ ગઈ. તો એને વિકલ્પ છૂટી જાય. એક કષાય અશુભ કષાયનો રાગ છે, શુભે નથી એમ. અશુભ કષાયમાં જો ખાવાનું ભૂલી જાય જીભ, પામર જીભ, તો આ તો હાલતા ચાલતા સિદ્ધ છે. એ આનંદનો આહાર કરે એમાં 12નો આહાર ભૂલી જાય તો ભૂલી જાય, એમાં શું છે? ભૂલી જાય તો દિવસો સુધી ભૂલી જાય, એ પાછું બીજે દિવસે યાદ આવે એવું કાંઈ નથી. ક્યારે યાદ આવે એનું કાંઈ ઠેકાણું નથી. એવી દશામાં મણિરાજ ઝૂલે છે. તે દશામાં અનંત ગુણોથી ભરપૂર પોતાના અનંત ગુણોથી ભરપૂર ચૈતન્ય દેવ વિભિન્ન પ્રકારના ચમત્કારી પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદ તરંગોમાં ડોલે છે. ચૈતન્ય દેવ ડોલવા લાગ્યો એમ કે ડોલે છે તરંગ. ધ્રુવ તો ધ્રુવ રહે છે, શૈલી કરે છે આ વિષયને સમજાવવા, સહેલો કરવા, અથવા એ ભાવને વધારે વ્યક્તપણે દર્શાવવા માટે, પ્રસિદ્ધ કરવા માટે આ બધી શૈલી છે. તે દશામાં અનંત ગુણોથી ભરપૂર મણિરાજની મણિદશાની વાત કરે છે. અનંત ગુણોથી ભરપૂર ચૈતન્ય દેવ ભિન્ન પ્રકારના ચમત્કારી પર્યાયના તરંગોમાં, પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદ તરંગોમાં ડોલે છે. એવું આશ્ચર્યકારી આનંદ છે, આનંદનો ઉભરો પણ એવું પ્રચુર આવે છે કે જેનું આશ્ચર્ય થાય એવું છે. જગતના 22 પ્રકારના પરેશ ઉપસર્ગના જે વર્ણન આવે છે એ બધા ઉપસર્ગ પરેશના માપ છે. મુનિરાજના આનંદ પાસે એનો કાંઈ હિસાબ લાગે એવું નથી. આનંદ તૂટી જાય, આનંદ મટી જાય એનું માપ નથી. એમાં મટે કે ન મટે માપ નથી, પણ વધુમાં વધુ ગમે તેવા છેલ્લી હદના ઉપસર્ગ પ્રેશ આવે તો પણ મુનિરાજ પોતાના શુદ્ધોપયોગમાંથી છૂટતા નથી, પોતાની દશામાંથી ચ્યુત થતા નથી. આ તો એ દશા જગનની પહેલી લાવવી હોય તો પાણી ઉતરી જાય છે. ચોથા ગુણસ્થાનની ઉપયોગની સ્થિરતા લાવવી હોય તો પાણી ઉતરી જાય છે. અનંતકાળ ગયો છે. કેટલો ગયો છે? અનંતકાળ ગયો છે. હજી ચોથાની દશા નથી આવતી. વળી કઈ ઉપસર્ગ પરિસર છે ને, પાંચે ઇન્દ્રિય સાબુત છે, કાને સાંભળે છે, આંખે વાંચે છે, બરાબર છે, શ્રવણ કરવું, ચિંતન કરવું, વાંચવું, એ બધું કામ થઈ શકે છે લિમિટ પડે. તો એનું ચોથું ગુણસ્થાન લેવા જાય તો પરસેવો ઉતરી જાય એવું છે. ઉભો ન રહીએ, 1 મિનિટ ઉભો ન રહીએ, 1 સેકન્ડ ઉભો ન રહીએ. મિથ્યાત્મને ભયંકરતા જોવે, તો એને ઉપમા ચડતી નથી. પછી કે આ કાળો નાગ છે એમ કે આ કેન્સર નો દાદો છે એમ કે નહીં કે, પણ એની ઉપમા ચડે એવું નથી. કેમ કે એ બધા તો એવા છે, એક મરણના કારણ છે, એક વખત પ્રાણ છૂટવાના નિમિત્ત છે, આ અનંત વાર જન્મ મરણનું કારણ છે. જાતની ભયંકરતા કઈ થોડી નથી. ગમે તેવી સ્થિતિમાં પણ અંદરના ચમત્કારિક પર્યાયરૂપ તરંગોમાં અને અંદરના આનંદના આશ્ચર્યકારી તરંગોમાં મુનિ ભગવાનનો આત્મા ડોલે છે, એમાં રમણતા કરે છે, પોતે એમાં પોતાની આનંદની દિશામાં ચૈતન્યની ચમત્કારિક દિશામાં એ રમણતા કરે છે. ક્યાંય જગતને સામે જોતા નથી. જગત જગતના ઘરે જગ કો દે દી જગ કી નિધિયા, જગતની નિધિ જગતને કોઈની પણ કોઈનો પણ વિકલ્પ નથી. સરકાર કે તમા નથી, પણ વિકલ્પ નથી. એ એકલી સાધના માટે નીકળી ગયા છે. કોઈ વિકલ્પ કરવાની પરિસ્થિતિ ન રહે એટલે બધું છોડીને નીકળી ગયા છે. કે આહાર પાણીની વ્યવસ્થાનો પણ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો વિકલ્પ ન આવે કે કાલે શું થશે, આહાર મળશે કે નહીં મળે, જો ખાશે કે નહીં ખાશે, એ પ્રશ્ન નથી. અત્યારે તો પરિસ્થિતિ નથી. અત્યારે જે પરિસ્થિતિ છે તો નામ લઈને બાકી વસ્તુ પોતાય છે નહીં. અત્યારે મારે ખટારો ફરે, મારે રસોડું કરવા માળા ફરે, એ તો પરિસ્થિતિ ઘણી મોટી ગરબા છે. મનિદશાનું આ ચિત્ર જોઈએ ત્યારે આ નામધારી શ્વેતાંબર આદિ જૈન સાધુ જ કહેવાય છે ને, ત્યારે તો ઘણું વિચિત્ર લાગે છે. ક્યાં મનિદશા, ક્યાં અલૌકિક આ આનંદની દશા, ચમત્કારિક દશા, અને ક્યાં બધા સાધારણ પ્રાણી વિષય કશાય છૂટ્યા ન હોય, મુખ્યાત્મના હજુ કોઈ છૂટવાના ઠેકાણા ન હોય, હજી તો ગ્રહિતમાં આવી જાય છે. મુનિદશા નથી ત્યાં મુનિદશાનું નામ ધારણ કરે ત્યાં તો ગ્રહિતમાં આવી જાય છે, ગ્રહિત વિખ્યાતમાં આવી જાય છે. તેવી વિખ્યાત સ્થિતિ છે. શું છે કે દેવગુરુ શાસ્ત્રને સરખી રીતે સમજીને માનતો હોય, જે મિથ્યાત્મા છૂટ્યો હોય તો એ અગ્રહિત હોય. હા, બાકી બધું ગર્ભમાં બધું પીડ્યું છે, ગર્ભિત પણ ન છૂટે ત્યાં સુધી એ જોખમ ઊભું છે બધું. સાથે લીધા કે મુનિરાજ નું જે સ્વસંવેદન છે અને સમ્યક દ્રષ્ટિ જીવ નું જે સ્વસંવેદન છે, શુદ્ધોપયોગ નું કોઈ જુદું છે. કેવું જુદું છે? ઓકે, વચનાતીત છે. એને વચનથી કેવી રીતે કહીએ? સ્વસંવેદનની દિશાની કેવી રીતે વાત કરવી, શું વાત કરવી? વાત કરવાનો વિષય નથી, અનુભવનો વિષય છે. ઘી બહુ મીઠું, બહુ મીઠું ઘી, ભારે મીઠું ઘી, હાકર જેવું મીઠું છે, પતાસા જેવું મીઠું છે, કેવું મીઠું છે? દ્રાક્ષ જેવું મીઠું છે, એ મીઠું છે, એ મીઠું છે, ઘીની મીઠાશે, ઘીની મીઠા સ્વાદનો વિષય છે, સમજણનો એ વિષય નથી. એ તો બધા હજી ઇન્દ્રિયના વિષયો છે, એ શબ્દાતીત છે. એ સ્વાદ આદિ ઇન્દ્રિયના વિષયો શબ્દાતીત છે. ગંધના પ્રકાર, અસંખ્ય પ્રકારની સુગંધ છે, આ બનાવે છે ને બધા જુદા જુદા મિક્સિંગ કરીને એના પણ બધું એનું આખું વિજ્ઞાન છે, દુનિયા છે આખી. શું આ બધા સિન્થેટિક્સ ના અત્યારે તો બહુ નીકળ્યું છે. એને વર્ણન કેવી રીતે કરે? આ સંગો, આ સંગો, હવે આ બેમાં શું છે બતાવો જોઈએ. સમજવાથી થોડું સમજાય છે, એ બતાવે હું હજી તો સમજવામાં થોડું સમજાય કે આ બે વચ્ચે શું ફેર કે કેવી રીતે. હજી ઇન્દ્રિય જ્ઞ વિષયોને કહી શકાતા નથી તો અતિન્દ્રિય વિષયને કહેવો કેવી રીતે? જે સ્વસંવેદન અતિન્દ્રિય છે, મનનો સંગ છોડ્યા પછી જેનું વેદન શરૂ થાય છે, એટલે મનની પહોંચ નથી જ્યાં સુધી, એ મનાતીત દશા છે. એને વચનમાં તો લાભ નહીં ક્યાંથી. મન જેને ગ્રહણ કરી શકે નહીં, મન જેને પકડી શકે નહીં, જે વિકલ્પમાં શક્તિ નથી, એવું જે અતિન્દ્રિય અલૌકિક પરિણમન છે એને કોઈ વચન દ્વારા કહી શકાય એવું નથી. એમ કહીને જો વચન દ્વારા કહી શકાય એવું નથી તો અહીંથી એક નવી જિજ્ઞાસા ઉત્પન્ન થવી ઘટે છે કે અરે આ તે કેવી ચીજ છે? જે કહી શકાતું નથી છતાં જેને કહેતા થાકતા નથી કહેનારા, ભાઈ કઈક એવું છે, અરે ભાઈ કઈક એવું છે, એવું કોઈ ગજબ ગજબનું છે એમ કરતા જાય છે, કઈ હકતા નથી અમે એમ કરીને કહેતા જાય છે, તો જીવનમાં કોઈ રીતે જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આ તો શું ચીજ છે? આખી દુનિયા ભૂલી જવાય, દેહ ભૂલી જવાય, ભૂખ તરસ ભૂલી જવાય, રોગની વેદના ભૂલી જવાય, ઉત્સર્ગ પરેશાન ભૂલી જવાય, બધું ભૂલી જવાય, જે વેદનાથી છૂટું છૂટાય, એ વેદના જેને પહોંચ, જે વેદના, જે વેદનાનો પહોંચ નથી ત્યાં, જે વેદનાનો સ્પર્શ નથી ત્યાં, એવી અલૌકિક ચીજ છે. સુભાનીજી લખા છે ત્રીજા ભાગમાં કે મરણ વખતે ભલે નરક જેવી વેદના હોય, નરકમાં વેદના ભલે હજારો શરીર ધગધગતા સૂયા પુરવી દે એવી વેદના હોય, ગરમ કરેલા સૂયા, હજારો સૂયા એક સાથે શરીરમાં ઉછાળે એવી વેદના હોય, તો પણ સમય દ્રષ્ટિ જીવની એવી તૈયારી હોય છે, સમાધિ મરણ વખતે હું શુદ્ધોપ યોગમાં રહીશ, મારી તૈયારી એવી છે કે ભલે ને હોય એથી હું પૂરો તૈયાર છું. એવા બધા બોલી દીધા છે. આ તો હજી ચોથા ગુણ સ્થાનની તૈયારી છે, આટલી તૈયારીમાં હોય છે પહેલેથી, ગમે ત્યારે આવો એમ કે અચિંતું, એમને તો એવું જ બીનું છે કુદરતી, અચિંતો જ દેહ ત્યાં. 52 વર્ષ તો બહુ નાની ઉંમર કહેવાય છે, અત્યારના પ્રમાણમાં 52 વર્ષ તો નાને ઘણા ખરા વટાવી ગયા છે. હા, એ તો બહુ નાની ઉંમર, એમને તો ઘણી 28 વર્ષની ઉંમર, રાજચંદ્રજીની 34 વર્ષની ઉંમર, એમનો વેદ છે જોવા જેવો અને સમજવા જેવો હોય છે. શાંત રસને અને વીર રસને અવિનાશી કરવાનું છે. જગતનો વીર રસ તો એની પાસે અપુરુષાર્થ ને નપુંસકતામાં જાય છે, એટલો આ વીર રસ છે. શાંત રસ એ વીર રસ સહિત જ હોય છે, એમાં અત્યંત પુરુષાર્થ છે, અલૌકિક પુરુષાર્થ છે, અસાધારણ પુરુષાર્થ છે, વચનાતીત પુરુષાર્થ છે, કહી શકાય નહીં એટલો જબરદસ્ત પુરુષાર્થ છે. એ જગતના જે વીર ગુણા એવા પુરુષો તો ત્યાં કાયરમાં ખપે છે. આમ અંદાજ લેવો હોય તો જગતમાં જે વીર કહેવાય, હિંમતવાળા કહેવાય, હિંમતબાજ કહેવાય, બહુ હિંમત ભાઈ એની હિંમત ક્યાંય ડગે નહીં, એ તો બધા અહીંયા કાયરમાં ખપે છે. એટલી જ એની વીરતા હોય છે, દ્રઢતા હોય છે. એવા બધા પ્રસંગો બન્યા છે યુદ્ધની અંદર, કે માથું પોતાના છે ઉતારીને આપે, અથવા કોઈ માથું કાપે તો ધડ લડે, એવા જોશમાં જોશમાં હોય છે. પણ એ બધા કાયમમાં ખપે. દર્શનભાવને જીતનારા પાસે તો એ બધા કાયમમાં ખપે. વધારે પરાક્રમી છે. 10,000 સુમત ને એકલે હાથે હરાવે એવા દ્રષ્ટાંત કીધા છે. શરીર બળના બીજું બતાવે, આત્મબળ ને બતાવું કેવી રીતે પુરુષાર્થ. પછી તૈયારીમાં હતા એટલે ડાક્ટર ફાક્ટર ને બોલાવ્યા ને સમય દ્રષ્ટિ જીવનું પરિણામ સાથે પણ ભળે છે, એટલે એનું પણ સપર પ્રકાશક પણ હોવાની રીતે એનું પણ વેદન આવે છે. આનંદ વેદન પણ ત્યાં આવે છે. નિયમ સારમાં એ પ્રશ્ન કાઢ્યો, શુદ્ધ ઉપયોગ છે ત્યાં પર ને ક્યાં પર કોણ છે? આમાં તો કે આનંદ પર છે. જ્ઞાન સ્વ છે અને આનંદ પર છે. ત્યાં સ્વ પર પ્રકાશક શુદ્ધ ઉપયોગમાં દીધું. જ્ઞાન સ્વ છે, જ્ઞાન જ્ઞાનને લીધે તે સ્વ છે, જ્ઞાન આનંદને લીધે તે પર છે. ત્યાં વિકલ્પ નથી, સ્વ પર પ્રકાશકનું ત્યાં પ્રકરણ ચાલ્યું છે. ત્રીજા અધિકારમાં છેલ્લા અધિકારમાં વિકલ્પની શૂન્યતા હોવા છતાં ભાવ શૂન્ય પણ નથી. સ્વસંયોજન ભાવ ભરપૂરપણે છે, આનંદ પણ ધ્યાન ભરપૂરપણે છે, આનંદનો ભાવ ભરપૂરપણે છે, અને અનંતા ગુણો નો ધોધ વર્ષે છે. મિથ્યાત્વ અવસ્થામાં દુષ્કાળ હતો, એકલો કષાય નો તાપ હતો, અને ક્યાંય શાંતિ નું પાણી નતું. શાંતિ શીતળતા, પાણીમાં શીતળતા, શાંતિ નું જળ નતું ક્યાંય, અને એકલો કષાય નો તાપ હતો. ત્યાં ધોધ વર્ષા થઈ, વિકલ્પ થી શૂન્ય થાય છે, અન્ય ભાવો થી શૂન્ય થાય છે, અને અન્ય ભાવમાં વિકલ્પમાં જ આખી દુનિયા જોઈ છે એને, અને એમાં જ એને આખી દુનિયા માંડીને બેસી ગયો છે. એટલે એનાથી શૂન્ય થાય છે એવી વાત આવે છે ત્યારે કોઈ ઊંધું પકડી લે છે કે બસ શૂન્ય થઈ જાય, સાવ શૂન્ય થઈ જાય ત્યારે એને આત્માનો અનુભવ થયો. ઘણો કોઈ પરિણામ ખબર નથી હોતી, પરિણામ ચાલુ છે કે બંધ થઈ જાય એને ખબર છે. એને કરતા પરિણામ બંધ થઈ જાય છે, એને એમ છે પરિણામ શૂન્ય થઈ જાય એટલે આત્મા આત્મામાં ડૂબી ગયો, આત્મામાં આવી ગયો, એમ એમ આત્મામાં ડૂબતો નથી ને એમ આત્મામાં આવતો નથી. બોલવાની છટા ઘણી છે, એને શૂન્યમાં ડૂબાયો છે, શૂન્ય મુદ્દાઓ ભીતર મેં કુછ નહીં હૈ, કુછ ભીતર મેં નહીં હૈ, શૂન્ય મુદ્દાઓ એના ઉપર બધાને કઈ દૂર આવી ગયા. છોડે છે ને, અમારે તો કેટલાક નજીક ના સગા છે એના જુઓ તો એવી પરિસ્થિતિ. ભગવાન નો આમ સંદેશો, ભગવાન આમ કે છે, ભગવાન ભગવાન કરીને જ વાત કરે, જુદા ગામ થોડા સમય છે સંગ્રહતા નથી, આટલી બધી વાતો પ્રસિદ્ધ થઈ. એ પોતે પણ જેમ ફાવે એમ ભૂલી જાય છે, કારણ કે એની સાયકોલોજી ડિસ્ટર્બ થયેલી છે, હવે તો બોલવાનું બંધ કર્યું છે ને, બોલે તો હાવ ખુલ્લું થાય એવું છે, તો એ લોકો નથી સમજી શકતા. કેટલાક તો સ્વાર્થે પાછળ છે, તો કેટલાક અણસમજણથી પાછળ છે. પાછળ હોવાનું બે કારણ છે, કે કેટલાક મોટી દુકાનદારી ચાલતી હોય છે પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે, પણ કેટલાક દરેક સંપ્રદાયમાં આ પરિસ્થિતિ છે, જ્યાં જ્યાં મૂળ માલથી ફાંટા પડ્યા દુકાનદારી ચાલુ થઈ, એ સિવાય બીજી કોઈ રીતે ફાંટો પડે પૈસા તો કરોડો અબજો રૂપિયા આવી જતા હતા, પણ છતાં માનનો રસ્તો છે એમ તો આ દિગંબરમાંથી શ્વેતાંબર થયા પછી તો હજી જંગલમાં જ રહેતા હતા, હજી તો ઝાડની છાલ ચડે વળી આહાર કરવા આવે ત્યારે, ગામમાં આહાર કરવા આવે ત્યારે ઝાડની છાલ મીટાળે, પાછા જંગલમાં નગ્ન ફરે, તો જુદા પડ્યા કે નહીં ઓલા આરે અમે નથી, અમારી વાત જુદી છે, અમે અમે જુદા એનાથી. એને ક્યાં પૈસા જોતા હતા, એને ક્યાં ઘર માંડવું નહોતું, એને પૈસા જોતા નહોતા, દુકાન માંડવી નહોતી, કારખાનું કરવું નહોતું, એ માન ખાતર જુદા પડે છે. જુદા પડવાનું થાય છે એમાં માને મોટું કારણ છે, અને એ માન કુંકુંદાચાર્ય કહ્યું કે એક વસ્ત્રનો તાણો રાખીને જુદા પડીને એમ કે આ માર્ગ છે એ ગોળ છે અષ્ટપદમાં. અત્યારે બી એમના આગળનો દોષ નથી, જેને એ જુદા પડીને માર્ગ શરૂ કર્યો દોષ છે, અભિપ્રાયનો દોષ મોટો છે. દોષના બે પ્રકાર, એક અભિપ્રાય સહિતનો દોષ અને એક અભિપ્રાય ન હોય છતાં પ્રકૃતિગત દોષ થાય, એમ બે પ્રકારના દોષ થાય છે. તો પ્રકૃતિ દોષ છે એ ક્ષમ્ય છે, અભિપ્રાયનો દોષ છે એ અક્ષમ્ય છે. સ્વરૂપ ગ્રહણ માં પુરુષાર્થ નથી ત્યાં જાગૃતિ નથી હોતી. જાગૃત ગુણ અલૌકિક વૃદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે, જાગૃત પણ અલૌકિક વૃદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે, એવી વાત છે.
કરવાની.
અલૌકિક વિધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે, એમાં જાગ્રત પણ એક શબ્દ આગળ રાખ્યો છે. વિકલ્પ નથી, હું આત્મા છું, હું શુદ્ધ છું, અને હું સંપૂર્ણ છું, અને મારામાં આનંદ તો આનંદ છે, ને મારું સ્વરૂપ પૂર્ણ છે, ને એ અભેદ છે, ને ધ્રુવ છે, ને એ વિચારનો વિષય ગ્રહણ કરે છે. 454 ના બોલે ના ઉપર છે, ચર્ચા થઈ બહુ સારા બોલે છે. સોચતે રહે છે તો જાગૃતિ નહીં હોતી. જે મુમુક્ષુ જીવો તત્વ વિચારમાં આવ્યા છે એને એક વિશેષ વાત કરે છે. એને તત્વ વિચારો ઉઠતા નથી એની ચર્ચા કરવી કરવાનું અહીંયા કોઈ સ્થાન નથી. એમ કે તો સંજોગો ને પાછળ એના વિકલ્પો છે, એનો દોર છે, અને એનાથી નવરો થઈ શકે એવું નથી. પણ જે જીવો તત્વના વિચાર કરે છે એને હવે એક નવી વાત કરે છે, બહુ મુદ્દાની વાત કરી છે આ જગ્યાએ. કે સોચતે રહે છે તો જાગૃતિ નહીં હોતી. આ જાગૃત નો શબ્દ આવ્યો ને ત્યાંથી યાદ આવ્યો. ગ્રહણ કરને છે એ જાગૃતિ હોતી હૈ. પોતાના સ્વરૂપને ગ્રહણ કરવું એક વાત છે જાગૃત થઈને, અને એક માત્ર એનો વિકલ્પ વિચારવો છે એ ભાવ બીજી વાત છે. બે વચ્ચે બહુ મોટો ફરક છે. શું ફરક છે એ કહે છે હવે. કે સોચને મેં તો વસ્તુ પરોક્ષ રહેતી હૈ, જે વિચાર ને વિકલ્પ ઉઠે છે એમાં તો વસ્તુ પરોક્ષ રહી જાય છે. જાણે કોકનો વિચાર કરે છે થર્ડ પર્સન કરે તો તે વિકલ્પ થયો, પણ એમાં ત્રીજો જ રહે છે, હું નથી આવતો એમ કે છે. હું આને ત્યાં ગ્રહણ થઈ જાય છે, ગ્રહણ થાય ત્યાં હું પણ આવે છે, સાચું એમ કેવું છે. સોચને મેં તો વસ્તુ પરોક્ષ રહેતી હૈ, પણ ગ્રહણ કરને મેં વસ્તુ પ્રત્યક્ષ હોતી હૈ. આ પ્રત્યક્ષતાનો બોલ છે. વસ્તુ જે સાંજ પ્રત્યક્ષ છે, ત્રિકાળ પ્રત્યક્ષ છે, જેની પ્રત્યક્ષતાની અપેક્ષા એ એનો પ્રત્યક્ષપણાનો ધર્મ અનંત પ્રત્યક્ષ છે એમ કહી શકાય. એવું જે સહજ વસ્તુનું સ્વરૂપ છે એને અપરોક્ષ ભાવે, એટલે કે પ્રત્યક્ષ ભાવે એનું સાક્ષાત ગ્રહણ કરવું એ વિધિ છે. વિચાર કરવો, વિકલ્પના ઉદાહરણ આગળ ઉભા ઉભા આવો છે ને તેવો છે, ક્રિયા કરવું એ વિધિ નથી એમ કે છે. એના ઉપર સીધું પ્રવેશ જાય છે ને સ્પર્શે છે, તદાકાર થાય છે, તન્મય થાય છે, વસ્તુને પકડે છે, ગ્રહણ કરે છે, આશ્રય કરે છે એમ કહો, સન્મુખ થાય છે એમ કહો, એકાગ્ર થાય છે એમ કહો, બધું એકાદ છે. એ રીતે ગ્રહણ કરીને વસ્તુ પ્રત્યક્ષ હોતી હૈ. એક બીજો બોલ ઉમેરી દે છે કે સુનતે રહેને છે ઓર સોચને રહેને સોચતે રહેને છે તો વસ્તુ કી પ્રાપ્તિ નહીં હોતી. રોજે ખાંભ્યા કરવું અને એનો વિચાર કર્યા કરવો એ રીતે વસ્તુ નહીં પ્રાપ્ત થાય એમ કે છે. આ સાંભળે છે ને કે છે બરોબર, સાંભળવા નથી આવતો એને વિચારોનો પત્તો લાગવાનો તો પ્રશ્ન નથી, પણ સાંભળે છે એને એમ કે છે કે આ તને સાંભળવું છે, આ સાંભળવું છે. સાંભળવું હોય, સાંભળવું હોય તો કાન ખુલ્લા રાખીને સાંભળતો રહેતો સાંભળતો રહે અને વસ્તુની પ્રાપ્તિ થાય નહીં થાય એમ કે છે. આમ સાંભળાવે છે સંતોષ થઈ જાય છે. એ સાધનની ભૂલ છે એમ કે છે. એ સાધનની ભૂલ છે, સાધનની નથી. સાંભળવા કરવું એ સાધન નથી એમ કે છે. વિચાર વિકલ્પ પૂરા કરવો એ સાધન નથી એમ કેવું છે. ગ્રહણ કરવું એ સાધન છે.
હું કહ્યું છે
વ્યાયામમાં કહ્યું છે, આજ ગ્રંથમાં કહ્યું છે. હા, જેમ ઇન્જેક્શન લેવાની આદત થઈ જાય છે એમ આઈવાળાને અંગતવાળાને એમ કરી દીધું છે. ખોટું લાગે તો માફ કરવું એમ કે એમને તો જે વિચાર આવ્યો, ખ્યાલ આવ્યો, કહી દીધું છે. આને સાંભળવાની ટેવ પડે, વાંચન કરો ને ભાઈ, વાંચન કરો ને ભાઈ, કદાચ બધી કરે બપોરે બે કલાક કરો, વાંચન કરો ને. પણ હું સાંભળે સાંભળ કરવાની વાત છે, વાત કોઈ બીજી છે. જે કરવાની વાત છે એ કોક બીજી છે. વસ્તુ કી પ્રાપ્તિ અનુભૂતિ ગ્રહણ કરને કા હી અભ્યાસ શરૂ હોના ચાહીએ. વસ્તુને પ્રત્યક્ષ કરી કરીને, શ્રદ્ધામાં વસ્તુને પ્રત્યક્ષ કરી કરીને, પ્રતિમાં વસ્તુને પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદનનો આવિર્ભાવ કરવો, અને પરમતી હોય તો સ્વસંવેદનને વધારવો, બેને માટે છે. સાધક માટે પણ એ વિધિ છે, સાધક ન થયો હોય તો સાધક થવા માટે પણ આ જ વિધિ છે. વિધિનો દર્શાવ તો બહુ સારો ગુરુ છે. સાધન સાધન છે, સાધ્યને ખેંચીને લઈ આવે છે, એમના સાધન છે. સિદ્ધપદને હાજર કરે છે, મૃત્યુ તો માની લેવાનું તો જાણને મેં નહીં, નિશ્ચય ક્યારે આજ ક્ષણે આવશે જાણને મેં નહીં, તો આને વાલા હૈ વો તો નિશ્ચય હૈ, એમાં ફેર નથી પડવાનું, લિમિટેડ કાળ છે. ઇસલી રક્ષણ તૈયાર નહીં રહેના, શરીર કે ટુકડે ટુકડે હો જાય, રોમ રોમ પર ધબધબતી સુઈ લગા દી જાય, ફિર ભી અપને ધ્રુવ તત્વ મેં ઇસકા પ્રવેશ કહાં હૈ, એનો પ્રવેશ જ નથી. ઉત્કૃષ્ટ પાત્રો હોય તો નિર્વિકલ્પ સમાધિ રખ સકતે હૈ, એમ કરે નીચેનો બોલી દીધો છે. બીજી વાત છે, ઉધર કે પંડિતો તો લગતા હૈ, ઉધર એટલે સંપ્રદાયમાં, દિગંબરના સંપ્રદાયના પંડિતો ને હમ સબ જાણતે હૈ, એસે વાંચનકાર હો જાવે અહીંયા સોનગઢમાં, એસે વાંચનકાર હો જાવે ઓર ઉઘાડ હો જાવે તો ઉસમે અટક જાતે હૈ, કે હમ સમજતે હૈ, તો વો ઉઘાડ રુકને કા સાધન હો જાતા હૈ. પંડિતો કા સંસાર શાસ્ત્ર કહા હૈ ને, બધી વાતો ચર્ચામાં તો આવે, બધી વાતો આવે. અજ્ઞાનીઓને આકર્ષણ થાય છે, આમાં કેવું સરસ સમજાવે છે, કેવું સરસ બોલે છે. ઉઘાડના રસ વાળા બોલતા હોય તો લોકોને ભ્રમણા થાય છે, ઘણી સારી વાત કરે, કેટલા માણસો ભેગું થાય છે, આટલા માણસો સાંભળવા આવે છે. બહારની બાહ્ય દ્રષ્ટિ છે ને, એટલે બધું બ્રહ્માંડમાં વાત આવે. અને એમ કહે છે કે અમને તો બહુ જ કાગડા જેવી લાગે છે, કાગ પક્ષી એટલે કાગડો. ઉઘાડ ના રસ હોય, ઉઘાડ વધી ગયો એને રસ ચડ્યો હોય અને વાતો કરતો હોય, કાગડો બોલતો એવું લાગે. જેમ કાગડા ની કા કા બોલી જાય, એમ કઠોર શબ્દ છે. કોયલ ના અવાજ માં જેમ મીઠાશ છે, કાગડા ના અવાજ માં જેમ કઠોરતા છે, કઠોરતા જેમ મીઠી છે. આત્મ રસ નથી, રાગ નો રસ છે, શબ્દો નો રસ છે, ભાષા નો રસ છે, એ શબ્દો નો રસ છે, વિકલ્પ નો રસ છે, એ રાગ નો રસ છે, એ અચેતન નો જળનો રસ છે. એમાં આત્મરસ નહીં હોવાને લીધે ઉચ્ચા જેમ લાગે છે, કઈ માલ દેખાતો અહીંયા તો કે છે કે જ્યાં શૂન્યતા નથી, સ્વસંવેદન ઉત્પન્ન થાય છે ત્યાં ક્યાંય કઈ શૂન્યતા નથી. પણ જાગ્રત પણ એટલે અનંત ગુણના પુણ્યને ગ્રહણ કરીને પોતાના અસંખ્ય ક્ષેત્રમાં અનંત ગુણમાં વ્યાપક ભાવે પ્રસરી લઈને, વ્યાપી લઈને અલૌકિક વૃદ્ધિનું, આત્માના અનંત ગુણની અલૌકિક વૃદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. ચાખું પાતું અનુમાન કરવું પડે એવું નહીં, પણ અપરોક્ષપણે પ્રત્યક્ષપણે અત્યંત સ્પષ્ટ વેદન છે. એવું સ્પષ્ટ વેદન છે કે એના જેટલી સ્પષ્ટતા પછી વિચારમાં આવે ત્યારે રહે એમ વાત નથી. પરોક્ષપણે ઉભું થઈ ગયું, મન વચ્ચે આવું ઉભું થઈ ગયું. હા, એવી રીતે વિચારે છે કે પછી વિચાર કરે ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવે ને મને આવો વેદન હતો, એના કરતા વેદન ની વખત ની સ્પષ્ટતા વધી જાય છે. કેમ કે ત્યાં પ્રત્યક્ષ પણ છે ને અહીંયા પરોક્ષ પણ. જાત ફેર નથી, પ્રત્યક્ષતા છે, જાતિ એક છે, વેદન ની જાતિ એક છે, પ્રત્યક્ષતા ની જાતિ એક જ છે. આમ એટલે પ્રદેશોને જાણવા એ પ્રકાર નથી, પણ બાહ્ય ઉઘાડમાં જાય છે. કેવો જ્ઞાનનો બાહ્ય ઉઘાડ અનંતો છે અને અંતિમ વેદન પણ અનંતુ છે. સ્વપર બંનેમાં અનંતુ પ્રકાશન છે, જ્યારે અહીંયા બંનેમાં મર્યાદા છે. બહારનો ઉઘાડ પણ ઓછો છે અને અંદરનો પ્રત્યક્ષ પણ અલ્પ છે, અલ્પતા છે, બંને બાજુ અલ્પતા છે, ત્યાં બંને બાજુ અનંતપણો છે. છદમસ્ત છે, બહાર જોવા જતા એને પરસન્મુખતાનો ઉપયોગ થઈ જાય છે, પ્રસત્તાવલંબનશીલ જ્ઞાન થઈ જાય છે, સાથે રાગનો ઉત્પાદક નિમિત્ત બની જાય છે અને આ બધી ગડબડ ઉભી થાય છે. કેવળને નિરવશેષણ તમને કહેવા છતાં પણ જગતના સર્વ પદાર્થો, સચરાચર પદાર્થો સર્વ અને ત્રણેય કાળની પર્યાયો સહિત પ્રતિબિંબિત થઈ જાય છે. સ્વસંવેદન ની જાતિ છે સંપૂર્ણ છે, પણ જાત એ નહીં છે. એનું અત્યંત સ્પષ્ટ છે, એમ પ્રત્યક્ષ છે ને, અત્યંત સ્પષ્ટ ગ્રહણ કરીને વેદન વેદ્યું છે, વિકલ્પ થી જાણ્યું નથી. હું ત્યાં જા આ પ્રેરણા મૂકી છે. એવા સ્વર્ગમાં તું લીન થા, એવા સ્વસંવેદનમાં તું પ્રવેશ કર, ત્યાં તું જા, તમે ચૈતન્ય દેવ ના દર્શન વિશે, ચૈતન્ય દેવ, ચૈતન્યની જે દેવ ગતિ છે એના તમે દર્શન થશે, કેવી છે? ચૈતન્યની દિવ્ય મૂર્તિ છે, શરીરાકાર જેટલું ક્ષેત્ર છે, દરેકને પોતાને એટલી અંદરમાં ચૈતન્યની દિવ્ય મૂર્તિ છે, તો અંદર જઈને એના દર્શન કર. તને દર્શન કરતા તૃપ્તિ થશે, તૃપ્તિ થશે નહીં, અતૃપ્તિ રહેશે. આનું નામ મને કાન છે, સમજાય? તું સમજ, તને તૃપ્તિ થશે નહીં, અતૃપ્તિ તને રહેશે નહીં. એવા ચૈતન્ય મૂર્તિના પરમાત્મ પદના દર્શન થાય છે,
પ્રેરણા.